તરત બ્રાહ્મણે પોતાનો વિચાર બદલ્યો અને હાથ જોડી સંતના ચરણોમાં પડી ગયા. કીધું, પ્રભુ તમે મને સંતાનની પ્રાપ્તિ કરાવો, તમે મને આશીર્વાદ આપો, મારી ઉપર કૃપા કરો કે મને સંતાન પ્રાપ્ત થાય. જ્યારે એ સંતને બહુ વિનંતી કરી ત્યારે તેજસ્વી સંન્યાસીએ આત્મદેવ બ્રાહ્મણને એક ફળ દીધું. ફળ દેતા કીધું કે એક કામ કરો, આ ફળ તમારી પત્નીને ખવડાવી દેજો. 7 મહિના 9 મહિના પછી તેના ગર્ભથી એક બાળકનો જન્મ થશે. આત્મદેવ બ્રાહ્મણ ફળ લઈને ઘરે આવ્યા અને ઘરે આવી પોતાની પત્ની ધુંધલીને એ ફળ પ્રદાન કર્યું. કીધું, દેવી આ ફળ તમે ખાઈ લો, તમને ગર્ભ રહેશે અને 9 મહિને આપણા ઘરે સંતાનનો જન્મ થશે. ફળ આપી આત્મદેવ બ્રાહ્મણ તો ચાલ્યા ગયા, પણ એની પત્ની ધુંધલી વિચાર કરવા માંડી કે જો હું આ ફળ ખાઈ લઈશ તો ગર્ભવતી થઈ જઈશ અને સંસારમાં જેટલી પણ ગર્ભવતી નારી છે બહુ દુઃખ સહન કરવું પડે. 9-9 મહિના સુધી બાળકને ગર્ભમાં રાખવું પડે, બહુ પીડા સહન કરવી પડે. આવી પીડા મારે સહન નથી કરવી. અને એમાંય જો હું ગર્ભવતી થઈ ગઈ અને મારા પિયર વહી ગઈ તો આ મારી જેઠાણી દેરાણી આ જેટલી પણ સંપત્તિ છે બધી સંપત્તિ હડપ કરી લેશે, હડપી લેશે. અને પ્રસવની વેદના, આવી વેદના હું સહન નહીં કરી શકું, માટે હું આ ફળ નહીં ખાઉં. ફળ હાથમાં લઈ વિચાર કરી રહી હતી એ જ સમયે એની એક બહેન કે સખી તેના ઘરે આવી. કીધું, બહેન તમે કેમ ચિંતિત છો? ત્યારે ધુંધલીએ કીધું કે મારે આ ફળ નથી ખાવું, મારે સંતાન ઉત્પત્તિ નથી કરવી. તેની બહેને કીધું, આમાં ક્યાં મોટી વાત છે, તમે કેમ ચિંતિત છો? તમે એક કામ કરો, આ ફળ ગાયને ખવડાવી દો. તો કીધું, 9 મહિના પછી. તેમણે કીધું કે હું ગર્ભવતી છું, 9 મહિના પછી જેવો મને બાળકનો જન્મ થાય હું તમને પહોંચાડી દઈશ. ધુંધલીએ કીધું, તારા પતિ માની લેશે? થોડાક પૈસા આપી દેશું, માની લેશે? તો કે છે, તો મારા પતિને કેમ મનાવવા? કીધું કે પેટ ઉપર કપડા બાંધી દેજે, ઓશિકું બાંધી દેજે અને જેવા 9 મહિના થાય કોઈને ખબર નહીં પડે, હું મોકલાવી દઈશ બાળકને. બહુ મોટો ડ્રામા ચાલુ કર્યો અને ધીરે 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 પેલું ફળ તો ગાયને ખવડાવી દીધું અને અહીંયા 9 મહિના વીતતા ધુંધલીની બહેનને ત્યાં એક બાળકનો જન્મ થયો. અને આત્મદેવને ખબર ન પડે એવી રીતે એ બાળકને ધુંધલી પાસે લાવવામાં આવ્યું અને એનાઉન્સમેન્ટ ખબર આપવામાં આવી કે ધુંધલીના ગર્ભેથી એક બાળકનો જન્મ થયો છે. આત્મદેવ બ્રાહ્મણના સુખનો કોઈ પારોવાર ન રહ્યો, સુખી થઈ ગયા, પ્રસન્ન થઈ ગયા. સ્વસ્તિ વાચન કરાવ્યા, બ્રાહ્મણોને બોલાવી દાન કરાયું, બહુ સુંદર ફેસ્ટિવલ મનાવ્યો. અને બીજા દિવસે એક આશ્ચર્યની વાત, જે ગાયને ફળ ખવડાવ્યું હતું, કારણ કે ફળમાં એ ઋષિ મુનિનો મંત્ર હતો અને મંત્રને કારણે ગાયના ગર્ભેથી એક માનસ, એક મનુષ્યના પુત્રનો જન્મ થયો. આત્મદેવે વિચાર્યું કે અત્યાર સુધી મારી પત્નીના ગર્ભેથી બાળક જન્મ નહોતા થતા, હવે તો ગાય પણ મનુષ્યને જન્મ દેવા માંડી, હવે તો ભગવાનની મારી ઉપર પૂરેપૂરી કૃપા થઈ ગઈ. પરમ સુખી, પરમ આનંદિત થઈ ગયા. પરંતુ ગાયના ગર્ભેથી જે મનુષ્ય બાળકનો જન્મ થયો તેના કાન ગાય જેવા હતા. તો ગાય જેવા કાન હોવાને કારણે ગાયના ગર્ભેથી જેનો જન્મ થયો તેનું નામ ગોકર્ણ રાખવામાં આવ્યું. ગો અર્થાત ગાય, કર્ણ અર્થાત કાન. અને ધુંધલીના ગર્ભેથી જેનો જન્મ થયો એનું નામ ધુંધુકારી રાખવામાં આવ્યું. હવે આ બે બાળક ધીમે 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 મોટા થતા જાય છે. ગોકર્ણ મહાજ્ઞાની, ગોકર્ણ જે હતા જન્મથી સત્વગુણી, ભગવાનના ભગવાન પ્રત્યે પ્રેમ, વેદશાસ્ત્ર વાંચવામાં પ્રવર, પણ ધુંધુકારી મહાખલ. ધુંધુકારી જે હતો એ મહાખલ, મહાપાપી થયો. કેવો પાપી? સંસારના બધા પાપ કરતો હતો. નશો કરવો, શરાબ પીવી, મદિરા પીવી, માંસાહાર કરવું, ચોરી કરવી, ચોરો સાથે એનો સંગ હતો, માંસાહાર. અને રસ્તામાં ચાલતો હોય, અમુક લોકોના નાના નાના છોકરા રમતા હોય તો એને ઉપાડી કૂવામાં ફેંકી દે, ઘરવાળા ગોતતા રહી જાય. ચારેય પ્રકારના પાપ આ ધુંધુકારી દ્વારા. પોતાના ભાઈનું કૃત્ય જોઈ ગોકર્ણ તીર્થ યાત્રા કરવા માટે નીકળી ગયા અને અહીંયા ધુંધુકારીના પાપ વધવા માંડ્યા, વધવા માંડ્યા. એક સમયની વાત, ધુંધુકારી ખોટા રસ્તે લાગવાના કારણે એમના પિતાની સંપૂર્ણ સંપત્તિ વ્યર્થ કરી નાખી. જો આપણા પુત્રોને, આપણા સંતાનોને આપણે સંસ્કાર ન આપીએ તો આપણી બધી સંપત્તિ આપણા સંતાનો કુમાર્ગે વાપરશે. આપણે કદાચ સારા કામ કરીને સ્વર્ગમાંય ગયા હશું, પણ આ સંતાનો આપણા ધનને ખોટી જગ્યાએ વાપરી સ્વર્ગમાંથી નરકમાં મોકલી દેશે. માટે સંતાનો સારા થવા ઈ એક ભગવાનની કૃપા છે. ધુંધુકારીએ પિતાની બધી સંપત્તિ વ્યર્થ ખર્ચ કરી નાખી અને પિતાજી બહુ દુખી થયા. એક સમયની વાત, ગોકર્ણજીએ તેમના પિતા આત્મદેવને જ્ઞાન દીધું કે પિતાશ્રી, પિતાશ્રી તમે હજુ આ સંસારના ભૌતિક સંબંધોમાં ફસાયેલા છો, હજુ તમે પુત્ર મોહમાં ફસાયેલા છો. આ પંચ મહાભૂતથી બનેલા દેહની આસક્તિમાંથી મુક્ત થઈ ભગવાનની ભક્તિમાં લાગી જાઓ. પોતાના પુત્રની વાત ઉપદેશ સાંભળી આત્મદેવ બ્રાહ્મણ જંગલમાં ગયા. જંગલમાં જઈ ભાગવત અધ્યયન કરી ભગવાનને પ્રાપ્ત થયા. પિતાજીના ચાલ્યા જવાથી ધુંધુકારી ઓર પાપ કરવા માંડ્યો. શાસ્ત્રમાં વર્ણન છે, પાંચ વેશ્યાને પોતાના ઘરે લાવ્યો અને પોતાના પુત્રનું આ કાર્ય જોઈ ધુંધલી આત્મહત્યા કરીને મરી ગઈ. પાંચ વેશ્યાને ઘરે લાવ્યો. તમે જોયું હશે વેશ્યાનો પતિ ધન હોય છે, જ્યાં સુધી ધન હોય ત્યાં સુધી શુદ્ર વેશ્યા એની સાથે રહે. આ પાંચેય વેશ્યાઓની માંગ પૂરી કરવા માટે હવે ધુંધુકારીએ ચોરી કરવાનું શરૂ કર્યું. એક સમયની વાત, ધુંધુકારીએ વિચાર્યું કે આ રોજ નાની મોટી ચોરી કરવી પડે, ચલો ને રાજાના ઘરે જ ચોરી કરી લઉં, આખું જીવન શાંતિથી જીવશું. પછી ધુંધુકારીએ એક દિવસ રાજાના ઘરે ચોરી કરી અને ચોરી કરીને ધન સંપત્તિ પોતાના ઘરે લાવ્યો. પાંચેય વેશ્યાએ જોયું કે વાહ, આટલું બધું ધન, આટલી બધી સંપત્તિ, ખબર પડી કે રાજાના ઘરેથી ચોરી કરીને લાવ્યો છે. ધુંધુકારી બિચારો નાવા ગયો હશે. પાંચેય વેશ્યાએ મીટિંગ કરી કે રાજાના ઘરેથી ચોરી કરીને લાવ્યો છે, જો કદાચ રાજા ધુંધુકારીને પકડી લેશે તો પછી આપણે પણ જેલમાં જવું પડશે. ચોરી કરવા વાળો તો પાપી છે, પણ ચોરીનો માલ વાપરવા વાળો પાપી. માટે આપણે એક કામ કરીએ, આપણે પાંચે મળી આ ધુંધુકારીને મારી નાખીએ અને આ ધન સંપત્તિ આપણે લઈ અહીંયાથી નીકળી જઈએ. ધુંધુકારી સાંજનો સમય, સુવાનો સમય થતા પાંચેય વેશ્યાએ ધુંધુકારીના હાથ અને પગ પકડી ગરમ ગરમ કોલસા ધુંધુકારીના મોઢામાં નાખી ગળું દબાવીને મારી નાખ્યો. અને ઈ જ ઘરમાં, જે ઘરમાં ધુંધુકારી રહેતો હતો, ઈ જ ઘરમાં બહુ મોટો ખાડો કરી ધુંધુકારીને દફનાવી દીધો, દાંટી દીધો. અને પાંચે વેશ્યા ધન સંપત્તિ લઈને ભાગી ગયા. ભક્તો, આ સંસારમાં જ્યારે જીવનો જન્મ થાય છે ત્યારે વિધાતા દ્વારા તેની ઉંમર નક્કી કરવામાં આવે કે આ વ્યક્તિ આટલા વર્ષ સુધી જીવશે. અને ભગવાનનું ગણિત એટલું સૂક્ષ્મ છે, કેવલ ઉંમર જ નહીં, ઉંમરની સાથે સાથે શ્વાસ નક્કી કરવામાં આવે કે આ વ્યક્તિ આટલા કરોડ આટલા અરબ શ્વાસ સુધી જીવશે, શ્વાસ લેશે. માની લો કે બ્રહ્માજી દ્વારા, વિધાતા દ્વારા, ભગવાન દ્વારા 90 વર્ષની ઉંમર કોઈની હોય અને 60 વર્ષે એક્સિડન્ટ દ્વારા કે ધુંધુકારીની જેમ કમોતે કોઈ મર્યું હોય તો બાકીના 30 વર્ષ એને અહીંયા ભોગવા જ પડશે. એવું નથી કે મર્યા પછી મોક્ષ પ્રાપ્ત થઈ જશે. અમુક લોકોને મનમાં એવું હોય કે હું બહુ દુઃખી છું, સમાજથી ફ્રસ્ટ્રેટ થઈ ગયો છું, હું આત્મહત્યા કરી લઈશ અને સુખી થઈ જઈશ. હું આત્મહત્યા કરી લઈશ તો મારા દુઃખોનું નાશ થઈ જશે. પણ એવું નથી. ભગવાને જેટલા વર્ષ સુધી અહીંયા રહેવાનું લખ્યું છે એટલા વર્ષ સુધી રહેવું જ પડશે. આત્મહત્યા કરીને તમે આ દેહનો નાશ કરી શકો, પણ દેહનો નાશ કરવામાં અને નાશ કર્યા પછી બહુ દુઃખ પ્રકટ થાય છે. જો ધુંધુકારીની કમોત કમોતે મર્યો તો કમોતે મરવાને કારણે અને આખું જીવન પાપ કરવાને કારણે ધુંધુકારી મર્યા પછી તરત પ્રેત બન્યો, પ્રેત યોનિમાં પ્રકટ થયો. ધુંધુકારીનો ભાઈ ગોકર્ણ તીર્થયાત્રામાં ફરતા ફરતા ખબર પડી કે મારા ભાઈનું મૃત્યુ થઈ ગયું છે. ગોકર્ણે ગયા નામક ક્ષેત્રમાં જઈને એનું શ્રાદ્ધ કર્યું અને શ્રાદ્ધ કરી ગોકર્ણ પોતાના ઘરે પાછા ફરે. એક દિવસ ગોકર્ણ પોતાના ઘરે રાતના સમયે પાછા ફર્યા, આવીને સૂતા હતા. રાતે 12-1 વાગે સૂતા સૂતા ગોકર્ણજીએ અદભુત અવાજ સાંભળ્યો. ઘડીક શિયાળનો અવાજ આવે, ઘડીક કૂતરાનો અવાજ આવે, ઘડીક વાઘનો અવાજ આવે. અને એવા અદભુત વ્યક્તિનું દર્શન કર્યું. ગોકર્ણે બેટા થઈને પૂછ્યું, તમે કોણ છો? આવી રીતે અલગ અલગ પ્રકારના અવાજ કેમ કાઢો છો? તમને શું તકલીફ છે? ત્યારે પેલા પ્રેતને, વાસ્તવમાં એ બીજું કોઈ નહીં, એ ધુંધુકારી પ્રેતના શરીરમાં હતો, બોલી નહોતો શકતો. એને બોલવું હતું પણ બોલી નહોતો શકતો. ત્યારે ગોકર્ણએ પવિત્ર તીર્થ સ્થાનના જળને અભિમંત્રિત કરી એ પ્રેત ઉપર જ્યારે નાખ્યું ત્યારે એ પ્રેતને વાચા વાણી આવી ગઈ, બોલવા માંડ્યો. ત્યારે તે પ્રેતે કીધું કે ભાઈ, હું તમારો ભાઈ છું, ધુંધુકારી. ત્યારે ગોકર્ણએ કીધું, તમે અહીંયા કેમ? ધુંધુકારીએ કીધું કે હું પ્રેત યોનિને પ્રાપ્ત થયો છું. ભાઈ, મેં આખું જીવન પાપ કર્યું છે, કમોતે મર્યું છું, માટે હું પ્રેત યોનિને પ્રાપ્ત થયો છું. તમે મારો ઉદ્ધાર કરો, મને બહુ કષ્ટ થઈ રહ્યું છે, મને બહુ દુઃખ થઈ રહ્યું છે, તમે મારો ઉદ્ધાર કરો. ત્યારે ગોકર્ણને સંશય વિસ્મિત થઈ ગયા કે મેં તો તારું શ્રાદ્ધ ગયા નામક તીર્થ ક્ષેત્રમાં કર્યું હતું, છતાં તારો ઉદ્ધાર કેમ ન થયો? ત્યારે ધુંધુકારી કે ભાઈ, ગયા જેવા પવિત્ર ક્ષેત્રમાં એક વાર નહીં, 100 વખત પણ તમે શ્રાદ્ધ કરશો, છતાં પણ મારી મુક્તિ નહીં થાય. તમે મારી મુક્તિ, મને મોક્ષ આપવાનો કંઈક ઉપાય કરો. ગોકર્ણએ બહુ વિચાર્યું, છતાં એને કોઈ ઉપાય ન મળ્યો. ત્યારે પોતાના ભાઈ એ પ્રેત શરીરમાં આવેલા ધુંધુકારીને કીધું કે કામ કરો, તમે કાલે આવજો, હું કાલના દિવસમાં આપણા ગામના બ્રાહ્મણોને પૂછી લઉં. બીજા દિવસે સવારમાં ગોકર્ણ મોટા મોટા પ્રકાંડ વિદ્વાન પંડિતની પાસે જઈ અરજી કરી, પ્રાર્થના કરી કે આવી રીતે મારો ભાઈ પ્રેત યોનિમાં છે, એનો ઉદ્ધાર કરવા માટે મારે શું કરવું જોઈએ. ત્યારે મોટા મોટા બ્રાહ્મણે પોતાની પોથી અને પતરા ખોલી ખોલીને જોયું, છતાં પ્રેત યોનિ પ્રાપ્ત થયેલા વ્યક્તિનો ઉદ્ધાર કરવાનો કોઈ ઉપાય ન મળ્યો, કોઈ માર્ગ ન મળ્યો. ત્યારે બધા બ્રાહ્મણોએ એક સ્વરમાં કીધું, એક કામ કરો, આનો જવાબ તો તમને સૂર્યદેવ વિવસ્વાન આપી શકશે, અમે લોકો સક્ષમ નથી. સૂર્યદેવ આનો જવાબ આપી શકે, કારણ કે સૂર્યદેવ ડાયરેક્ટ ભગવાનના શિષ્ય છે. ભગવદ્ ગીતાના ચતુર્થ અધ્યાયમાં ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે ને, ઇમમ વિવસ્વતે યોગમ પ્રોક્તા વાનહમ વ્યયમ વિવસ્વાન મનવે પ્રાહ મનુ ઇક્ષ્વા કવે બ્રવીત. હે અર્જુન, જે હું તને જ્ઞાન દેવા જઈ રહ્યો છું, એ જ્ઞાન સૌ પ્રથમ મેં સૂર્યદેવ વિવસ્વાનને દીધું હતું. બ્રાહ્મણોએ કીધું કે તમારા ભાઈનો ઉદ્ધાર કેમ થશે, આનો જવાબ તો સૂર્યદેવ જ આપી શકશે, માટે તમે સૂર્યદેવને પ્રકટ કરો. ગોકર્ણ તો ભગવાનના પરમ ભક્ત હતા, એની તપસ્યાના ભક્તિના બળથી સૂર્યની ગતિને ઊભી રાખી સૂર્યદેવ પ્રકટ થયા અને સૂર્યદેવને પૂછ્યું કે પ્રભુ, મારો ભાઈ પ્રેત યોનિને પ્રાપ્ત થયો છે, તેનો ઉદ્ધાર કરવા માટે શું ઉપાય છે? 100 વખત ગયામાં શ્રાદ્ધ કર્યા બાદ પણ એનો ઉદ્ધાર થઈ શકે તેમ નથી, તેનો ઉદ્ધાર કરવા માટે મારે શું કરવું જોઈએ? ત્યારે ભગવાન ભાસ્કર સૂર્યદેવે કીધું કે આ સંસારનું કોઈ પણ કાર્ય તારા ભાઈ ધુંધુકારી જે પ્રેત યોનિમાં છે એને બચાવી નહીં શકે, એને મોક્ષ નહીં આપી શકે, એને મોક્ષ આપવા માટે એક જ કાર્ય છે, અને ઈ કાર્ય છે શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ. શ્રીમદ ભાગવત સપ્તાહ નું આયોજન કરી ઈ સપ્તાહનું ફળ જો એને અર્પણ કરવામાં આવે તો પ્રેત યોનિમાં પ્રાપ્ત થયેલા તારા ભાઈને મોક્ષ પ્રાપ્ત થઈ શકે. એને મોક્ષ દેવા માટે શ્રીમદ ભાગવત કથા કરવી પડશે. આટલું કહી ભગવાન ભાસ્કર અપ્રકટ થયા અને ગોકર્ણજીએ ભાગવત કથાનું આયોજન. ગામના બ્રાહ્મણોએ કીધું કે ગોકર્ણજી એક કામ કરો, તમે જ કથાના વક્તા બનો, તમારી કથા સારી કથા કોણ કરી શકે. ગોકર્ણજી કથાવાચક વ્યાસપીઠ ઉપર આસીન થયા. આજુબાજુના બધા ગામના લોકો કથા શ્રવણ કરવા માટે આવ્યા. એ સમયે કથા મંડપમાં એક વાંસ ખોડવામાં આવ્યું અને એ વાંસમાં પ્રેત યોનિને પ્રાપ્ત થયેલો ધુંધુકારી વાંસમાં પ્રકટ થઈ ગયો. કહેવાય છે કે એ વાંસમાં 7 ગાંઠ હતી અને અહીંયા ગોકર્ણજીએ ભાગવત કથા પ્રારંભ કરી. એક દિવસ કથા સંપન્ન થતા એ વાંસમાં રહેલી 1 ગાંઠ તૂટી ગઈ. બીજો દિવસ સમાપ્ત થતા બીજી ગાંઠ, ત્રીજો દિવસ સમાપ્ત થતા ત્રીજી ગાંઠ, એમ 7 દિવસ જેવા સમાપ્ત થયા, 7મી ગાંઠ તૂટી અને પ્રેત યોનિને પ્રાપ્ત થયેલો ધુંધુકારી શંખ ચક્ર ગદા પદ્મ પિતાંબર ભગવાન નું સ્વરૂપ પ્રાપ્ત કરી એ જ સમયે ભગવાનના 4 પાર્ષદો વિમાન લઈને પધાર્યા અને ધુંધુકારી જે ચતુર્ભુજ ધારણ કરીને ઉપસ્થિત થયા એવા ધુંધુકારીને પોતાના વિમાનમાં બેસાડી ભગવાનના ધામમાં જવા માટે તૈયાર થઈ ગયા. ભક્તો જરા વિચાર કરો, પ્રેત યોનિમાં પ્રાપ્ત થયેલો ધુંધુકારી પણ જો ભગવાનના ધામમાં જઈ શકતો હોય તો આપણે પ્રેત કરતા તો સારું શરીર મળ્યું છે. ભગવાનની કૃપાથી પ્રેત કરતા બહુ સુંદર મનુષ્યનું શરીર મળ્યું છે. શ્રદ્ધાથી અને ભાવથી ભગવાનની કથા સાંભળશું તો નિશ્ચિત ભગવાનનું નામ પ્રાપ્ત થઈ શકે. ધુંધુકારી ચતુર્ભુજ રૂપ થઈ ભગવાનના પાર્ષદો ધુંધુકારીને વિમાનમાં બેસાડે અને જેવું વિમાન ભગવાનના ધામમાં જવાની તૈયારી કરે એ જ સમયે ગામના બધા લોકોએ વિમાનને પકડી લીધું, અમે નહીં જવા દઈ. કેમ? ગામના બધા કહેવા માંડ્યા કે હું અમે કથા નથી સાંભળી, કથા તો અમે બધાએ સાંભળી છે, આ પ્રેત ધુંધુકારીએ જેટલી કથા સાંભળી એટલી અમે સાંભળી, છતાં તમે એને લઈ જાઓ છો, અમને કેમ નથી લઈ જતા? બહુ સુંદર પ્રશ્ન હતો. ધુંધુકારીએ પણ કથા સાંભળી, અમે પણ 7 દિવસ કથા સાંભળી, છતાં તમે માત્ર ધુંધુકારીને લઈ જાઓ, અમને કેમ ન લઈ જાઓ? ત્યારે ભગવાનના પાર્ષદોએ કીધું કે કથા તો તમે બધાએ સાંભળી છે પણ સાંભળવામાં ફેર છે, શ્રવણ શ્રવણમાં ફેર છે. ધુંધુકારીએ જે ઉત્સુકતા, જે ઉત્કંઠાથી કથા સાંભળી છે, એટલી ઉત્કંઠા ને એટલી શ્રદ્ધાથી તમે ગામમાં રહેવા વાળાએ નથી સાંભળી. કેમ? ત્યારે ભગવાનના પાર્ષદોએ કીધું કે ધુંધુકારી 7 દિવસ સુધી એક જગ્યાએ બેઠો રહ્યો, કથા વક્તા આવે એની પહેલા આવીને બેસી જતો, અને જ્યારે કથાનો વિરામ થાય ત્યારે તમે બધા પોતપોતાના ઘરે ચા પીવા ને ભોજન કરવા વયા જતા, પણ ધુંધુકારી નતો જતો. કથા સાંભળવા છતાં તમે ભૌતિક ભોગોમાં લાગ્યા રહેતા હતા, પણ ધુંધુકારી નિરંતર પ્રેત યોનિમાં હોવા છતાં નિરંતર ઉત્કંઠાની સાથે ભાગવત કથાનું શ્રવણ અને શ્રવણ કર્યા બાદ એનું મનન કરતો હતો. તો ઉચ્ચ શ્રવણ અને ઉચ્ચ મનન હોવાને કારણે ધુંધુકારી ભગવત ધામમાં જવાને યોગ્ય પાત્ર છે. અને તમે બરાબર નહીં સાંભળ્યું હોવાને કારણે ભગવત ધામમાં જવા માટે યોગ્ય નથી. ઘણા લોકો કે આવી તો અમે કેટલી કથા સાંભળી લીધી છતાંય કાંઈ વળ્યું નહીં, છતાંય કાંઈ મળ્યું નહીં, પણ કથા સાંભળવામાં ફેર હોય, શ્રદ્ધા અને પ્રેમથી કથા સાંભળવી. તો ગામના લોકોએ કીધું કે ઠીક છે, તો અમારે પણ ભગવાનના ધામમાં જવું છે, શું કરવું? ભગવાનના પાર્ષદોએ કીધું એક કામ કરો, ફરીથી ભાગવત કથા ગોઠવો, ફરીથી 7 દિવસનું આયોજન કરો અને ધ્યાનથી ઉત્કંઠાની સાથે તપસ્યાની સાથે કથા સાંભળો, તમે પણ ભગવાનના ધામમાં જશો. ગામના લોકોએ ગોકર્ણને કીધું કે પ્રભુ ફરીથી કથા વાંચો, અમારી ઈચ્છા છે. ફરીથી કથાનું આયોજન થયું અને હવે તો ગામના બધા લોકો એકદમ ધ્યાનથી કથા સાંભળે અને 7 દિવસ તપસ્યા કરતા બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરી બહુ સુંદર ભાવથી ભગવત કથા સાંભળે અને 7 દિવસ સુધી પૂર્ણ શ્રદ્ધા પૂર્ણ વિશ્વાસથી ભગવાનની કથા સાંભળી અને 7મા દિવસની વાત જેવી શ્રીમદ ભાગવત કથાનું સમાપન થવા જાય એ સમયે આકાશ માર્ગથી હજારો હજારો ભગવાનના પાર્ષદ અને હજારો હજારો વિમાનો આવ્યા એ બધા ગામના લોકોને લેવા માટે અને હજારો લોકો ગામના એ વિમાનમાં બેસી ભગવાનના ધામને પ્રાપ્ત થઈ ગયા. ભક્તો, આ છે ભાગવત કથાની મહિમા. 7 દિવસ શ્રદ્ધાથી ભાગવત કથા સાંભળી ભગવત ધામ પ્રાપ્ત થયું. અંતમાં એટલું જ કેવું છે, જો ગોકર્ણ જેવો પ્રેત યોનિમાં રહીને પણ ભગવાનના નામને પ્રાપ્ત કરી શકતો હોય તો ભગવાને તો આપણને મનુષ્ય બનાવ્યા છે. આટલા સુંદર કાન દીધા, આટલી સુંદર આંખ આપી, આટલું સુંદર મન દીધું છે, તો આ ઇન્દ્રિયોને ભગવાનની સેવામાં લગાડવી જોઈએ. શૃણોતિ તત્પુણ્ય કથા સકર્ણ, વાસ્તવમાં ઈ જ કાન કાન છે જે પોતાના કાનથી ભગવાનની કથા સાંભળે છે, નહીં તો એ કાન. ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે સાપને રેવાના દર જેવા છે, केचे जिन हरी कथा सुनत नहीं काना, श्रवण रंग अहि भवन समान। साप ने रेवाना दर समान, केवल मात्र खाड़ा से आ। आ काननी सार्थकता त्यारे छे जारे आ कान ना मार्फते भगवत कथा भागवत कथा नु श्रवण करी। एटला माटे तमे जो ने भगवाने आपने बे कान दीदा अने मोढ़ो एक दीधु, एमां कंई कारण हशे ने। भगवाने विचार करो कि आ संसार लोको ओछामां ओछी संसारिक वात करे अने वधारे ने वधारे मारी कथा नु श्रवण करे, एटले मोढ़ो एक अने कान बे दीदा। માટે ભગવાનની કથા શ્રવણ કરવી, ભગવત ધામ પ્રાપ્ત કરવું આ જીવનનું લક્ષ્ય। સનત કુમાર સંકાજી બહુ સુંદર કથા સંભળાવે અને કથાનું અંત થતા ત્યાં આનંદ વનમાં પણ જ્યારે ભાગવત કથા સંપન્ન થવા જઈ રહી ત્યારે વર્ણન આવે। સુદ ગોસ્વામી કહે છે કે જે ભક્તિ મહારાણીના પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થઈ ગયા હતા, મૂર્છિત થઈ ગયા હતા, ભાગવત કથા સાંભળી ઈ જ્ઞાન અને વૈરાગ્ય યુવાન થઈ ગયા, જવાન થઈ ગયા, શક્તિ પ્રાપ્ત થઈ અને નાચતા નાચતા આ ભાગવત કથામાં પધાર્યા અને ભક્તિ મહારાણી સાથે જ્ઞાન અને વૈરાગ્ય નાચવા માંડ્યા। ભક્તો, આપણા જીવનમાં જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિની ઓછપ છે, કમી છે। જો આપણે જ્ઞાન વૈરાગ્ય ભક્તિ યુક્ત જ્ઞાન અને વૈરાગ્ય પ્રાપ્ત કરવું હોય, શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કરવું જોઈએ। આ કથાનું શ્રવણ કરી નિશ્ચિત આપણે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યનું પ્રાપ્ત કરશું, નહીં તો આ જીવન નરક બની જશે। તો ભાગવતની મહિમા અસીમ, અપાર, અપરિસીમ છે, પણ આપ સૌનો જન્મ ભારત વર્ષમાં થયો છે, ભાગવત પ્રત્યે સ્વાભાવિક આપ સૌની શ્રદ્ધા છે, માટે ભાગવતની મહિમા જ્યાં સુધી હું સમજું છું ત્યાં સુધી આટલી કાફી છે। હવે ભાગવત સાંભળવા માટે શું વિધિ છે? સંકાધિકોએ બહુ સુંદર વર્ણન કર્યું, ભાગવત સાંભળવા માટે યોગ્ય આસન, ભાગવત પ્રસાદ, ઘણી ઘણી વિધિનું વર્ણન કરતા આપણી સાધારણ ભાષામાં કહું તો ભાગવત સાંભળવા માટે પાંચ વસ્તુ હોવી જોઈએ। સૌથી પહેલા ભાગવત સાંભળવા માટે યોગ્ય સ્થાન હોવું જોઈએ, જેમાં કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ ન હોય, સ્વાભાવિક સત્વગુણ હોય, નહીં તો ક્યારેક ક્યારેક બહુ આજુબાજુ અવાજ થતા હોય એવા રજોગુણી અને તમોગુણી વાતાવરણમાં ભાગવત કથા ન થઈ શકે। ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે ને, સત્વ સંજાયતે જ્ઞાનમ, રજસો લોભ એવ ચ, પ્રમાદ મોહ તમસા ભવતો જ્ઞાનમ એવ ચ। સત્વગુણથી જ્ઞાન પ્રાપ્ત થાય, રજોગુણથી લોભ અને તમો ગુણથી નિદ્રા। જો જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો સત્વગુણી સ્થાન જોઈએ, તો આપણા બધાનું બહુ સૌભાગ્ય છે કે આ સત્વગુણી સ્થાન આપણને પ્રાપ્ત થયું છે। ભાગવત સાંભળવા માટે સૌ પ્રથમ સ્થાન જોઈએ, તત્પશ્ચાત ભાગવત સાંભળતા સાંભળતા વચ્ચે ગાન હોવું જોઈએ, સ્થાન અને ગાન, કારણ કે ગાયા વગર ભાગવત સંપૂર્ણ ન થાય। અને ભગવાન પણ ગીતને બહુ પસંદ કરે, દસમ સ્કંદમાં આપણે સાંભળશું જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓ સાથે રાસલીલા કરી રહ્યા હતા અને ભગવાન શ્રી કૃષ્ણ અંતર્ધાન થઈ ગયા અને ભગવાનને પ્રકટ કરવા માટે ગોપીઓએ અંતિમ નિર્ણય શું લીધો? આપણે ગીત ગાઈએ। અને ગોપીઓના ગીત ગાવાથી, ગોપી ગીતથી ભગવાન શ્રી કૃષ્ણ પ્રકટ થઈ ગયા। ભગવાનને ગાન બહુ પ્રિય છે। અને તમને કહું, આજે ભાગવતનું આપણે શ્રવણ કરી રહ્યા છે ને, આ ભાગવત સુખદેવ ગોસ્વામીએ ગાયું છે, બોલ્યા નથી, આ ભાગવત પદ્યમાં છે, ગદ્યમાં નથી. તો ભાગવતને હૃદયથી પ્રેમથી ગાવું જોઈએ. તો ભાગવત માટે સૌપ્રથમ સ્થાન જોઈએ, એની સાથે સાથે ગાન જોઈએ, અને ગાનની સાથે સાથે જ્ઞાન પણ હોવું જોઈએ. નિશ્ચિત આ સત્ય વાત છે, આપ સૌની પાસે જ્ઞાન છે, એટલા માટે જ અહીંયા બેઠા છો. જ્ઞાની વ્યક્તિ જ ભાગવત સાંભળવા માટે બેઠે. અને જે લોકો પોતાની જાતને પૂર્ણ જ્ઞાની માનતા હોય, જ્ઞાનનું અભિમાન અને અહંકાર હોય, તે જ્ઞાન પ્રાપ્ત ન કરી શકે. તો ભાગવત સાંભળવા માટે સ્થાન જોઈએ, ગાન જોઈએ, જ્ઞાન જોઈએ, અને જ્ઞાનની સાથે સાથે તમારું ધ્યાનની બહુ આવશ્યકતા છે. મન પાછું અહીંયા હોવું જોઈએ. ને તો ક્યારેક ક્યારેક શું થાય, શરીરથી તો આપણે અહીંયા બેસી જતા હોઈએ, ઘર બહાર છોડીને અહીંયા આવી જઈએ, પણ આપણું ધ્યાન આપણા ઘરે હોય. છોકરાઓ શું કરતા હશે, મુંબઈમાં શું થતું હશે, સુરતમાં શું થતું હશે, કથામાં પૂરેપૂરું ધ્યાન હોવું જોઈએ. જેમ ધુંધુકારીનું ધ્યાન હોવાને કારણે ભગવત ધામ પ્રાપ્ત. અને અંતમાં ભાગવત કથામાં સ્થાન હોવું જોઈએ, જ્ઞાન હોવું જોઈએ, ધ્યાન હોવું જોઈએ, ગાન હોવું જોઈએ, અને સાથે સાથે તમારા કાન પણ હોવા જોઈએ. બધું હોય પણ કાન તમારા અહીંયા ન હોય. કાન એટલે કે મન, તો ભાગવતનો પૂરેપૂરો લાભ નહીં મળે. ઘણી વખત તમે જોતા હશો, અને અમારો તો અનુભવ છે, જેવા લોકો ભાગવત કથા સાંભળવા માટે બેસે અને અહીંયા ઓમ નમો ભગવતે વાસુદેવાય શરૂ થાય અને સામે શ્રોતાઓની ઊંઘ શરૂ થાય, ભાગવત કથામાં સૂતા રહે. વાસ્તવમાં કથામાં સૂવું એ સૌથી મોટો દોષ છે. આપણા ઇતિહાસોમાં અનેક પ્રસંગ છે, કથામાં સૂવાના કારણે મરી ગયેલાના દાખલા છે. એક વાર ત્રેતા યુગ માહી શંભુ ગયે કુંભજ ઋષિ પાહી. ત્રેતા યુગમાં એક વાર શિવજી જગતજનની માતા પાર્વતીને સતીને લઈને ગયા હતા. કથામાં ઊંઘ આવી ગઈ, દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં મરવું પડ્યું, ભગવાનને ન જાણી શક્યું. તો ધ્યાન રહે, આપણે આપણો જીવનનો કિંમતી સમય કાઢીને કથામાં બેઠા છીએ, તો આપણા કાન આપણું ધ્યાન કથામાં રહેવું જોઈએ, અને એની માટે ઊંઘને વશમાં કરવી જોઈએ. કથામાં ઊંઘ આવી ગઈ તો કથાનો લાભ ચૂકી ગયા, સમજો. બહુ સુંદર મોકો પ્રાપ્ત થયો છે. કથારૂપી રત્નને આ ઊંઘ ચોરી ન લે એનું તમે ધ્યાન રાખજો. બની શકે કથામાં ઊંઘ આવે, સ્વાભાવિક છે. એનું કારણ શું છે તમને કહું. આપણે સંસારમાં 24 કલાક ક્લેશ દુઃખમાં ફસાયેલા હોઈએ, અને એ દુઃખમય સંસારમાંથી જ્યારે કથામાં આવીને બેસીએ તો આપણને એક સુખનો અનુભવ થાય, એક શાંતિ મળે. ભક્તિનો સ્વભાવ છે શાંતિ, અવ્યર્થ કાલત્વમ, નિરાશી માન શૂન્યતા. ભક્તિ કરવાથી વ્યક્તિને સૌ પ્રથમ શાંતિનો અનુભવ થાય. તો જેવો વ્યક્તિ સંસારના પ્રપંચમાંથી ભાગવત કથા સાંભળવા માટે બેસે તો શાંતિનો અનુભવ થાય, અને એટલી શાંતિ મળે, એટલી શાંતિ મળે કે એ શાંતિમાં ઊંઘ આવી જાય, ખબર ન રહે. વાસ્તવમાં સંસારના લોકો ઊંઘ લાવવા માટે ગોળી લે, ઊંઘની દવા. મોટા મોટા લોકો અમે તો જોયું છે, પણ હું તો એટલું જ કહું છું, ઊંઘની દવા લેવાની જરૂર નથી. અમારી ભાગવત કથામાં આવી જાઓ, ઊંઘ સ્વાભાવિક આવી જશે. પણ ભક્તો, આ ભાગવત કથા લોકોને સુવડાવવા માટે નથી, સૂતેલા લોકોને જગાડવા માટે છે. ભાગવત કથા સૂતેલા લોકોને જગાડવા માટે છે, માટે જાગવું જોઈએ. અને આટલું બધું સાંભળ્યા બાદ પણ જો આપણને ઊંઘ આવતી હોય તો આપણે ગુજરાતના તાજ એવા જૂનાગઢમાં રહેનાર નરસિંહ મહેતાના એ ભજનને યાદ કરી લેવું જોઈએ. જા જા નિદરા હું તને વારું, તું છે નારધો તારી રે. જા જા નિદરા હું તને વારું, જા જા ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો સૌથી પહેલા નિદ્રાને વશમાં કરવી જોઈએ. અને ગમે એટલા મોટા જોગી પણ કેમ ન હોય, જો નિદ્રા વશમાં નથી તો એ ભગવાનને પ્રાપ્ત કરવામાં ચૂકી જશે. આ કેવલ ભક્તો માટે જ નથી, આ સંસારમાં પણ જો સક્સેસ થવું હોય, સંસારમાં પણ ભૌતિક સંપત્તિ પ્રાપ્ત કરવી હોય તો પણ નિદ્રાને વશમાં કરવી બહુ જરૂરી છે. નિદ્રાએ જોગીઓને પણ લૂંટ્યા, ભોગીઓને પણ લૂંટ્યા, કોઈને નથી છોડ્યા.
પહેલે પોરે સૌ કોઈ જાગે જે બીજા પોરે ભોગી રે, બીજા પોરે દસ કર જાગે, બીજા પોરે દસ કર જાગે, ચોથા પોરે જોગી રે. રાજા નિંદરા હું તને વારું, રાજા નિંદરા હું તને વારું, તું છે નારદ તારી રે. રાજા નિંદરા હું તને વારું.
નરસિંહ મહેતા બહુ સુંદર કહી રહ્યા છે. વાસ્તવમાં જે લોકોએ નિદ્રાને ત્યાગી છે, નિદ્રાને ત્યાગવા વાળા મોટા મોટા સંતો બ્રહ્મ મુહૂર્તમાં જાગે. ભોગી લોકો સૂર્ય ઉદય થયા પછી જાગે. અને જે તસ્કર અર્થાત જે ચોર હોય એ તો રાતે જાગે. કે જે લક્ષ્મણજીએ નિદ્રા ત્યાગી. કહેવાય છે કે લક્ષ્મણજી જ્યારે ભગવાન શ્રી રામચંદ્ર સાથે વનવાસમાં ગયા, પોતાની માતા સુમિત્રાના આદેશને શિરોધાર્ય કરી 14 વર્ષ માટે નિદ્રા ત્યાગી દીધી. અને એટલા માટે તો લક્ષ્મણજી મેઘનાથને મારી શક્યા, કારણ કે મેઘનાથને વરદાન હતું. મેઘનાથને વરદાન હતું જે 14 વર્ષ માટે સુવે નહીં અને પર્યાપ્ત ભોજન ન કરે એ જ વ્યક્તિ મેઘનાથને મારી શકે. લક્ષ્મણજી વનવાસમાં 14 વર્ષ સુધી નિદ્રાને ત્યાગી અને એટલે જ લક્ષ્મણજીના હાથે મેઘનાથનો વધ થયો. નિદ્રાને વશમાં કરવાથી મોટા મોટા કાર્ય સંપન્ન થઈ જાય. માટે જ ભાગવતના પ્રારંભમાં સુત ગોસ્વામી વેદ વ્યાસજી લખે ને, એક ધાતુ મુનય પ્રાત હુત હુતાગ નહીં, સત કાર્ય શુભ કાર્ય પ્રાતઃમાં થાય બ્રહ્મ મુહૂર્તમાં થાય. માટે આ નિદ્રાને ત્યાગી ભગવાનની ભક્તિ કરવી એ જ જીવનનું લક્ષ્ય હોય છે. નરસિંહ મહેતાએ બહુ સુંદર વાત કરી. આજે હું આ ભજન ઉપર મનન કરતો હતો કે છે, નિદ્રા કહે હું તો નથી ભિખારી. નિદ્રા કે છે હું ભિખારી નથી, એનું કારણ ભિખારી જે હોય ને એ લોકો પાસે ધન માંગે, તો નિદ્રા કે છે કે હું કોઈની પાસેથી નિદ્રા માંગતી નથી, હું માંગતી નથી છતાંય લોકો મને લઈ જાય છે. હું ભિખારી નથી, હું કોઈની પાસે માંગતી નથી કે મને ઊંઘ આપો, તમે સુઈ જાઓ, તમે સુઈ જાઓ. આ લોકો પરાણે મને લઈ જાય છે.
નિદ્રા કહે હું નથી ભિખારી, હું શું સહુની પ્યારી રે,
જા નિદ્રા હું તને વારું, વારવી જોઈએ. તો કથામાં નિદ્રા ન આવે, ઊંઘ ન આવે તેનું ધ્યાન રાખવું. અંતમાં આ શ્રીમદ ભાગવતમની મહિમા. ઘણી વખત લોકોને પ્રશ્ન થાય કે આ ભાગવત શું છે, લઈ દઈને લાગ્યા છે ભાગવત ભાગવત ભાગવત, આ છે શું? તો આપણી સાધારણ ભાષામાં જો જાણવું હોય તો ભાગવતની એક ડઝન મહિમા. આમ તો ભાગવતની મહિમા અપાર છે, પણ વિચાર કરવામાં આવે તો 12 વિચાર. આ ભાગવત શું છે? આ શ્રીમદ ભાગવત સાક્ષાત ભગવાનના મુખે નીકળેલો ગ્રંથ છે. આ ભાગવત ભગવાનના શ્રી મુખ માંથી નીકળેલો છે, માટે આ ગ્રંથ પરમ પવિત્ર છે. કહેવાય છે કે આ ભાગવત વૈકુંઠમાં ભગવાન નારાયણ દ્વારા જે ભાગવતનું નિર્માણ થયું એમાં 100 કોટી 100 કરોડ શ્લોક, અને એ જ ભાગવતને કલયુગના જીવોની યોગ્યતા અનુસાર વેદવ્યાસજીએ સાર રૂપમાં પ્રકટ કર્યું. ભાગવત ભગવાનના મુખેથી નીકળેલો ગ્રંથ છે. બીજું, ભાગવત પંચમ વેદ છે. ચાર વેદના નામ તો તમને ખબર જ હશે, સામવેદ, ઋગ્વેદ, અથર્વવેદ અને યજુર્વેદ. છાંદોગ્ય ઉપનિષદમાં કીધું છે, ઇતિહાસમ પુરાણમ પંચનમ વેદાનામ વેદમ. શ્રીમદ ભાગવત પંચમ વેદ છે. ત્રીજું, શ્રીમદ ભાગવત સમસ્ત વેદ અને ઉપનિષદોનો સાર છે. હવે એક પ્રશ્ન થાય, આ પ્રશ્ન નારદ મુનિને પણ થયેલો, જો શ્રીમદ ભાગવતમ સમસ્ત વેદ અને ઉપનિષદોનો સાર હોય તો પછી વેદ અને ઉપનિષદ જ વાંચીએ, ભાગવત વાંચવાની શું જરૂર છે? જેમાંથી આ ભાગવત પ્રકટ થયું છે, જેમાંથી આ ભાગવત નીકળ્યું છે, જેનો સાર છે આ શ્રીમદ ભાગવતમ, એ વેદને જ આપણે વાંચી લઈએ? પણ તમે જુઓ, વાસ્તવમાં સારની મહિમા છે. ત્યાં નારદ મુનિએ ભક્તિ મહારાણીના 2 પુત્ર જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં વેદોના મંત્રનો પાઠ કર્યો, છતાં પણ એ જવાન ન થયા. ગીતાના શ્લોકોનો પાઠ કર્યા, છતાં પણ એ જવાન ન થયા. જ્યારે ભાગવતના શ્લોક સાંભળ્યા ત્યારે જવાન થયા, ત્યારે સર્વશક્તિ પ્રાપ્ત થઈ. તો ભાગવત યદ્યપિ વેદ અને પુરાણનો જ સાર છે, છતાં ભાગવતની મહિમા અપાર છે. જે સાર હોય ને એની જ મહિમા હોય. તમે જો, આપણને કેરી બહુ ભાવે, તો જે આંબો હોય, આંબાનો સાર શું છે? કેરી. આંબાનો સાર કેરી છે. તો હવે કોઈ કહે મારે કેરી નથી ખાવી, જો કેરી આંબાનો સાર હોય તો હું ડાળી ખાશ કે પાંદડા ખાશ કે મૂળ ખાઉં? પણ જેટલો આનંદ અને જેટલો રસ કેરીમાં મળશે, એટલો રસ એ ઝાડના મૂળમાં કે ઝાડના થડમાં કે ઝાડના પાંદડા ખાવાથી નહીં મળે. એવી જ રીતે જેટલો રસ શ્રીમદ ભાગવતમમાં મળે છે, યદ્યપિ ભાગવત વેદોનો સાર છે, પણ જેટલો રસ, સુખ અને આનંદ ભાગવતમાં મળે છે, એટલો રસ, સુખ અને આનંદ વેદોમાં નથી. સનકાદિક બહુ સુંદર દ્રષ્ટાંત આપે છે કે જેમ તમારે ઘીનો સ્વાદ લેવો હોય તો ઘી જે છે દૂધમાંથી પ્રાપ્ત થાય. હવે તમને કોઈક દૂધ આપી દે અને કહે કે આમાંથી ઘી તમે કાઢી લો, તો કોઈ વ્યક્તિ ઘીનો ટેસ્ટ, ઘીનો સ્વાદ લેવા માટે દૂધ પી જાય તો એને ઘી નહીં મળે. એ દૂધને ગરમ કરી, એનું દહીં બનાવી, એને વલોવી, માખણ બનાવી, ગરમ કરી, જ્યારે એનો સાર નીકાળવામાં આવે ત્યારે એ ઘીનો સ્વાદ મળશે. યદ્યપિ ઘી જે છે દૂધમાં જ છે, પરંતુ દૂધમાં એનો સ્વાદ નથી મળતો. એનો સ્વાદ જ્યારે પૃથક, જ્યારે અલગ થઈ એનો સાર આવે, ત્યારે ઘીનો રસ અને આનંદ મળે છે. એવી જ રીતે શ્રીમદ ભાગવતમ યદ્યપિ વેદ અને ઉપનિષદનો સાર છે, પરંતુ સાર હોવા છતાં વેદ અને ઉપનિષદ કરતા પણ મહત્વપૂર્ણ છે. ચોથી વાત, આ શ્રીમદ ભાગવત રસથી ભરેલો સાગર છે. શ્રીમદ ભાગવત રસમય ગ્રંથ છે. પ્રતિપદમ પૂર્ણ અમૃત આસ્વાદનમ, પ્રત્યેક પદમાં પ્રત્યેક પ્રસંગમાં, પ્રત્યેક શ્લોકમાં અને પ્રત્યેક પદ અને પ્રત્યેક શબ્દમાં ભાગવતમાં રસ ભરેલો છે, આનંદ ભરેલો છે. પાંચમું, શ્રીમદ ભાગવત જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનું મૂળ છે. ભાગવતથી જ જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ પ્રાપ્ત થાય. છઠ્ઠું, શ્રીમદ ભાગવત મૃત્યુને મંગલમય બનાવવા વાળો ગ્રંથ છે. સંસારમાં ઘણા લોકો આર્ટ ઓફ લિવિંગ અને આર્ટ ઓફ સક્સેસફુલ ડેથ, વાસ્તવમાં આ જીવનમાં કેવી રીતે જીવવું એ મહત્વનું નથી, કેવી રીતે મરવું એ મહત્વનું છે. કારણ કે આ સંસારમાં કોઈ નથી જીવી રહ્યું, બધા મરી રહ્યા છે. અમુક લોકોને લાગશે આવું કેમ બોલવા માંડ્યા પ્રભુ, આ સંસારમાં બધા લોકો મરી રહ્યા છે. કારણ કે જીવન એને કહેવાય જેનાથી આપણી ઉંમર વધે. રોજ આપણા જીવનમાં એક દિવસ વધતો હોય તો એને પ્રગતિ કહેવાય, એને જીવન મળ્યું કહેવાય. પણ આપણી ઉંમર જો 100 વર્ષની હોય તો રોજ આપણા જીવનના એક એક દિવસ ઓછા થતા જાય છે. રોજ આપણે મૃત્યુની નિકટ જઈ રહ્યા છીએ, માટે આપણે જીવી નથી રહ્યા, આપણે મરી રહ્યા છીએ. અને શ્રીમદ ભાગવતમ મરતા શીખવાડે છે. કેવી રીતે મરવું શ્રીમદ ભાગવત શીખવાડે. મહારાજ પરીક્ષિતે જાણ્યું કેવી રીતે મરવું જોઈએ. તેની સાથે શ્રીમદ ભાગવતમ વિશુદ્ધ પ્રેમ શાસ્ત્ર છે. ભાગવત શ્રવણ કરવાથી ભગવાન પ્રત્યે વિશુદ્ધ પ્રેમ પ્રાપ્ત થાય. કારણ કે શ્રીમદ ભાગવતમમાં ભગવાનના ચરિત્રનું વર્ણન છે અને ભગવાનના ચરિત્રનું શ્રવણ કરવાથી ભગવાન પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થાય. એટલે જ તો ગોસ્વામીએ કીધું ને, રામ ચરણ રતિ જો ચહે અથવા પદ નિર્વાણ ભાવ સહિત સોયહ કથા ભરો શ્રવણ પૂટકા. ભગવાનની કથા શ્રવણ કાનના માધ્યમથી જો આપણે હૃદયમાં ભરીએ તો શું પ્રાપ્ત થાય? નિર્વાણ અર્થાત મુક્તિ, દુઃખોથી મુક્ત થઈ જઈએ. અને એનો પરમ લાભ શું છે? ભાગવત અને ભગવાનની કથા સાંભળવાનો પરમ લાભ, ભગવાનના ચરણોમાં રતિ ઉત્પન્ન થઈ જાય, પ્રેમ ઉત્પન્ન થઈ જાય. વિશુદ્ધ પ્રેમ શાસ્ત્ર છે શ્રીમદ ભાગવતમ. તેની સાથે સાથે આ ભાગવત વ્યક્તિને શાંતિ અને સમાજને ક્રાંતિ આપવા વાળો ગ્રંથ છે. આ ભાગવતથી એક બે વ્યક્તિ નહીં, એક સાથે હજારો વ્યક્તિનો ઉદ્ધાર થઈ શકે. ગોકર્ણ ધંધુકારીની કથામાં શ્રવણ કર્યું આપણે, ગામના ગામ તરી જાય, હજારો લોકો ભક્ત બની જાય શ્રીમદ ભાગવતની કૃપાથી. શ્રીમદ ભાગવત કાળ અને ભયથી મુક્ત કરાવવા વાળો ગ્રંથ છે. જે વ્યક્તિ શ્રીમદ ભાગવતનું શ્રવણ કરે છે એ વ્યક્તિને ક્યારેય કાળ અને ભય નહીં સતાવે. કારણ કે ભગવાનનું નામ, ભગવાનની કથા એવી છે કે જેનાથી ભય પણ ભયભીત થઈ જાય છે. આપન્ન સંસ્કૃતિમ ઘોરામ યન્નામ વિવશો ગૃણન. સુદ ગોસ્વામી પ્રથમ અધ્યાય, પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયમાં કહે છે, ભગવાનની કથા કે ભગવાનનું નામ વિવશ થઈને જબરદસ્તી પણ જો કોઈ સાંભળે, કહેવાય છે કે તત સદ્ય વિમુચ્યેત, એ વ્યક્તિ સદ્ય તુરંત તરત ભયથી મુક્ત થઈ જાય. કારણ કે આ કથા ઈ ભગવાનની છે, જે ભગવાનથી સાક્ષાત ભય પણ ભયભીત થઈ જાય છે. મહાકાળ પણ ભગવાન થી ભયભીત થઈ જાય. કાળ અને ભય થી મુક્ત કરાવવા વાળો ગ્રંથ છે. શ્રીમદ ભાગવત ભગવાનના અવતારનો ઇતિહાસ છે. શ્રીમદ ભાગવતમાં બીજું કાંઈ નહીં, કેવલ ભગવાનના અવતારોની કથા છે જે આપણે આવવાવાળા દિવસોમાં સાંભળશું. 11મું શ્રીમદ ભાગવતમ ઉભયાત્મક ગ્રંથ છે. ઉભય માને બે. શ્રીમદ ભાગવત શ્રોતવ્ય પણ છે અને સેવ્ય પણ છે. શ્રીમદ ભાગવતની પૂજા, શ્રીમદ ભાગવતની સેવા બે પ્રકારે થાય. એક તો શ્રીમદ ભાગવતની આરતી કરી, એમને ભોગ લગાડી, અને તેની સાથે સાથે બીજી રીતે શ્રીમદ ભાગવતનું શ્રવણ કરવાથી. વાસ્તવમાં શ્રીમદ ભાગવત એક એવો ગ્રંથ જેની બે પ્રકાર સેવા. અમારા વૃંદાવનમાં રહેવા વાળા ભક્તો તો અહીંયા સુધી કે આ શ્રીમદ ભાગવત બોલતે ઠાકુર હે. આપણે જે ઠાકુરજીની પૂજા અને સેવા કરીએ છીએ તો એ આપણી સમક્ષ બોલતા નથી, પણ શ્રીમદ ભાગવત તો બોલે છે. જો તમે પાપ કરતા હો તો તરત પાંચમા સ્કંદના અંતિમ અધ્યાયમાં શ્રીમદ ભાગવત બોલી જાય કે જો નશો કરશો તો નરકમાં જવું પડશે. ભાગવત બોલતે ઠાકુર બોલે છે. તો ભાગવત શ્રોતવ્ય પણ છે અને સેવ્ય પણ છે. તેની સાથે સાથે આ ભાગવત સમસ્ત પાપોને નષ્ટ કરવા વાળો ગ્રંથ છે. એટલે તો કીધું છે ને, તેને યવાંગમય મૂર્તિ પ્રત્યક્ષાવર્તતે હરે દર્શનાત્ શ્રેવણાત્ સેવ્યા પાઠાત્ પાપમોચિની. શ્રીમદ ભાગવત એક એવો ગ્રંથ છે જેનું દર્શન કરવાથી, જેની સેવા કરવાથી અને જેનું શ્રવણ કરવાથી વ્યક્તિ અનંત અનંત જન્મોના પાપોથી મુક્ત થઈ જાય. અને અંતમાં એટલું જ કહું, શ્રીમદ ભાગવત કોઈ સાધારણ ગ્રંથ નથી. આપણે જેમ સ્કૂલમાં ભણતા હોઈ ગણિત, ભૂગોળ અને ઇતિહાસ, આ એવું કોઈ પુસ્તક નથી. શ્રીમદ ભાગવત ભગવાન શ્રી કૃષ્ણનું વાંગમય સ્વરૂપ છે. જ્યારે ઉદ્ધવજી ભગવાન શ્રી કૃષ્ણ એમની લીલા સંવરણ કરી તેમના ધામમાં જતા હતા, ઉદ્ધવજીને જવું હતું. ઉદ્ધવજીને જ્ઞાન આપી એમને વિશ્વાસ આપવા માટે ભગવાન શ્રી કૃષ્ણ સદેહે શ્રીમદ ભાગવતમાં પ્રવેશ થઈ ગયા. સાધારણ ગ્રંથ નહીં હૈ, ભગવાન કી વાંગમય મૂર્તિ હૈ. જૈસે ભગવાન કે અલગ અલગ અંગ હોતે હૈ, વૈસે શ્રીમદ ભાગવત કે અલગ અલગ અધ્યાય, અલગ અલગ સ્કંદ ભગવાન કે ભિન્ન ભિન્ન અંગ હૈ. ઇસલિયે હમારે શાસ્ત્ર મેં કહેતે હૈ, પાદો યદિયો પ્રથમ તુ દ્વિતીય તૃતીય તુરિયો કથિતો યદુરો નાભિસ્તથા પંચમ એવ ષષ્ઠો ભુજા તરંગો યુગલ તથાન્યો કંઠસ્તુ રામ નવમો યદીયો મુખારવિંદમ દ્રશ્યમ પ્રફુલ્લમ એકાદશો ય શલલાટપટમ શિરો તુ દ્વાદશ એવ ભાતિ. શ્રીમદ ભાગવત ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. કહેવાય છે કે શ્રીમદ ભાગવતમના પ્રથમ બે સ્કંધ, શ્રીમદ ભાગવતમમાં 12 સ્કંધ છે. ભાગવતના પ્રથમ બે સ્કંધ ભગવાનના ચરણ છે. તૃતીય તુર્યો કથિતોય દુરુ, ભાગવતના તૃતીય અને ચતુર્થ સ્કંધ ભગવાનનો કટી ઉપરના બે ભાગ છે. નાભિસ તથા પંચમ, ભાગવતનો પંચમ સ્કંધ ભગવાનની નાભિ છે અને ભાગવતનો છઠ્ઠો સ્કંદ ભગવાનનું વક્ષસ્થલ છે. ભુજા તરંગો યુગલ તથાન્ય, ભાગવતનો સાતમો અને આઠમો સ્કંદ ભગવાનની બંને ભુજા છે. કંઠસ્તુ રામમ નવમો યદીય, ભાગવતનો નવમ સ્કંદ ભગવાનનો કંઠ છે. મુખારવિંદમ દૃશ્યમ પ્રફુલ્લમ, ભાગવતનો દસમ સ્કંદ ભગવાન શ્રી કૃષ્ણનું પ્રફુલ્લ મુખમંડલ છે. એકાદશો યસ્ય લલાટ પટ્ટમ, ભાગવતનો એકાદશ સ્કંદ ભગવાનનો ભાલ છે. શિરોતુ દ્વાદશ એવ ભાતિ, ભાગવતનો અગિયારમો સ્કંદ ભગવાનનો ગાલ અને ભાગવતનો બારમો સ્કંદ ભગવાનનું મસ્તક છે. આવી રીતે ભાગવતના 12 સ્કંદ ભગવાનનું સ્વરૂપ છે. તો આ ભગવાનના સ્વરૂપને જાણવા, એમના દર્શન કરવા માટે આપણે અહીંયા ઉપસ્થિત થયા છીએ. અને આ ભાગવત આ ત્રણ પરંપરામાં આ સંસારના લોકોને પ્રાપ્ત થયું છે. સૌ પ્રથમ પહેલી પરંપરા શ્રીમદ ભાગવતમ ભગવાન શ્રી કૃષ્ણએ બ્રહ્મા વિષ્ણુ અને મહેશને આપ્યું, જેનું વર્ણન સ્કંદ પુરાણમાં છે. ભાગવતની બીજી પરંપરા ભગવાન શંકરષણે આ ભાગવતનું જ્ઞાન સનતકુમારને, સનતકુમારે સાંખ્યયાન મુનિને, સાંખ્યયાન મુનિએ દેવતાઓના ગુરુ બૃહસ્પતિ અને વેદવ્યાસજીના પિતા પરાશર મુનિને, પરાશર મુનિએ પુલત્સ્ય મુનિના ઋષિના કહેવાથી મૈત્રેયજીને, અને મૈત્રેયજીએ આ ભાગવતનું જ્ઞાન વિદુરજીને દીધું. બીજી પરંપરા. ભાગવતની ત્રીજી પરંપરા, આ ભાગવતનું જ્ઞાન ભગવાન નારાયણે બ્રહ્માજીને, બ્રહ્માજીએ નારદજીને, નારદજીએ વેદવ્યાસજીને, વેદવ્યાસજીએ સુખદેવ ગોસ્વામીને, સુખદેવ ગોસ્વામીએ પરીક્ષિત અને સુદ ગોસ્વામીને, અને સુદ ગોસ્વામીએ આ ભાગવતનું જ્ઞાન નૈમિષારણ્યમાં 88,000 ઋષિમુનિઓને પ્રદાન કર્યું. ભક્તો, આપણી પાસે જે ભાગવત, ક્યારેક પ્રશ્ન થાય કે ભાગવતની પરંપરા તો ઘણી બધી છે, આપણી પાસે કયું ભાગવત છે? તો ભક્તો, આપણી પાસે ઈ ભાગવત છે જે ભાગવત નૈમિષારણ્યમાં સુદ ગોસ્વામીએ 88,000 ઋષિમુનિઓને સંભળાવ્યું હતું. તો આજે આ પ્રથમ દિવસનો દ્વિતીય સત્ર સમાપ્ત કરીએ. પણ સમાપ્ત કરતા પહેલા એટલું જાણી લો કે કાલે સવારે આ કથા નૈમિષારણ્યથી પ્રારંભ થશે અને નૈમિષારણ્યમાં 88,000 ઋષિમુનિઓ એકત્રિત થઈ સુત ગોસ્વામી શ્રીમદ ભાગવત કથાને પ્રારંભ કરશે. આજે આપણે ભાગવત કથાની મહિમા સાંભળી, કાલે આપણે બધા ભક્તો આ ભાગવતમાં પ્રવેશ કરશું. તો ભાગવતમાં પ્રવેશ કરવા માટે કાલે સમયસર હાજર થઈ જાય અને ભાગવત કથાનું વિશેષ લાભ લેવા માટે, ભાગવત કથાને હૃદયમાં ધારણ કરવા માટે બધા ભક્તોને નિવેદન, બની શકે સવારમાં 5:30 વાગે અહીંયા મંગળા આરતીમાં આવજો. મંગળા આરતી અડધો કલાક થશે, ત્યારબાદ ભગવાનના પવિત્ર નામનું જપ અને પછી પ્રસાદ લઈ ભાગવત કથાનું શ્રવણ કરશું. ત્યાં સુધી બધા ભક્તોના ચરણોમાં હરે કૃષ્ણ.